ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય એક. હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહીં, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું. હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ, ગલાતિયાની તમામ મંડળીઓને, વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ. ઈશ્વર પિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો, જેમણે આપણા પાપોને સારું પોતાનું અર્પણ કર્યું કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઈચ્છા પ્રમાણે આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. ઈશ્વર પિતાને સદાકાળ મહિમા હો, આમીન. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યા, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો. એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે. પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાવ. જેમ અમે પહેલાં કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી કહું છું કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાવ. તો શું હું અત્યારે માણસોની કૃપા ઈચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી. પણ ભાઈઓ, હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી તે માણસે આપેલી નથી, કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું. હું યહૂદી ધર્મ પાળતો હતો ત્યારે મારું જે જીવન હતું તે વિશે તો તમે સાંભળ્યું છે કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો, અને મારા પિતૃઓના ધર્મ વિશે હું બહુ જનુની બનીને મારા જાતિ ભાઈઓમાંના ઘણા સાથીઓ કરતા યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો. પણ ઈશ્વર, જેમણે મને મારા જન્મના દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જ્યારે એ પસંદ પડ્યું કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે એ માટે કે હું તેમની સુવાર્તા બિન યહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહીં કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરૂશાલેમ ગયો નહીં, પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો. ત્યાર પછી 3 વર્ષ બાદ કેફા પિત્તરને મળવાને હું યરૂશાલેમ ગયો અને તેની પાસે 15 દિવસ રહ્યો, પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહીં, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો. જુઓ, હું તમને જે લખું છું તે ઈશ્વરની સમક્ષ કહું છું, હું જુઠ્ઠું કહેતો નથી. પછી હું સીરિયા તથા કિલિકિયાના પ્રાંતોમાં આવ્યો અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી. તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે અગાઉ જે એમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે. મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 2. 14 વર્ષ પછી હું બારનાબાસની સાથે ફરી પાછો યરૂશાલેમ ગયો અને તીતસને પણ સાથે લઈ ગયો. પ્રકટીકરણ દ્વારા મળેલી ઈશ્વરની આજ્ઞાથી હું ત્યાં ગયો અને જે સુવાર્તા બિન યહૂદીઓમાં પ્રગટ કરું છું તે જેવો પ્રતિષ્ઠિત હતા તેઓને ગુપ્ત રીતે કહી સંભળાવી, રખેને હું વ્યર્થ દોડતો હોઉં અથવા દોડ્યો હોઉં. પણ તીતસ જે મારી સાથે હતો તે ગ્રીક હોવા છતાં પણ સુન્નત કરાવવાની તેને ફરજ પાડવામાં આવી નહીં. આપણા સમુદાયમાં જોડાયેલા દંભી ભાઈઓને લીધે એમ થયું કે ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે તેની જાસૂસી કરવા સારું તેઓ ગુપ્ત રીતે અંદર આવ્યા હતા, એ માટે કે તેઓ આપણને પાછા ગુલામીમાં લાવે. તેઓને અમે એક ઘડીભર પણ આધીન થયા નહીં કે જેથી સુવાર્તાનું સત્ય તમારામાં ચાલુ રહે. અને જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા તેઓ ગમે તેવા હતા તેનાથી મને કંઈ ફરક પડતો નથી. ઈશ્વર માણસોની રીતે કોઈનો પક્ષપાત કરતા નથી. હા, જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા તેઓએ મારી સુવાર્તામાં કંઈ પણ વધારો કર્યો નહીં, પણ તેથી વિરુદ્ધ જ્યારે તેઓએ જોયું કે જેમ પિત્તરને સુન્નતિઓમાં યહૂદીઓમાં સુવાર્તાની સેવા સોંપાયેલી છે તેમ મને બે સુન્નતિઓમાં બિન યહૂદીઓમાં એ સેવા સોંપાયેલી છે, કેમ કે જેમણે સુન્નતિઓનો યહૂદીઓનો પ્રેરિત થવા સારું પિત્તરને પ્રેરણા કરી તેમણે બે સુન્નતિઓનો બિન યહૂદીઓનો પ્રેરિત થવા સારું મને પણ પ્રેરણા કરી. અને મને પ્રાપ્ત થયેલો અનુગ્રહ જ્યારે તેઓએ જાણ્યો ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન જેઓ આધારસ્તંભ જેવા ગણાતા હતા તેઓએ મારો તથા બારનાબાસનો પ્રેરિત તરીકે સ્વીકાર કર્યો કે જેથી અમે બિન યહૂદીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની યહૂદીઓની પાસે જાય. તેઓએ એટલું જ ઇચ્છ્યું કે અમે ગરીબોને મદદ કરીએ, અને તે જ કરવાને હું આતુર હતો. પણ જ્યારે કૈફા અંત્યોખ આવ્યો ત્યારે મેં સામે ચાલીને તેનો વિરોધ કર્યો, કેમ કે તે દોષિત હતો. કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલા તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો. બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, એટલે સુધી કે બારનાબાસ પણ તેઓના ઢોંગથી દંગ થઈને પાછો પડ્યો. પણ જ્યારે મેં જોયું કે તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રમાણિકતાથી ચાલતા નથી, ત્યારે મેં બધાની આગળ કૈફાને કહ્યું કે જો તું યહૂદી હોવા છતાં યહૂદીઓની રીતે નહીં પણ બિનયહૂદીઓની રીતે વર્તે છે, તો બિનયહૂદીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવા તું કેમ ફરજ પાડે છે? આપણે જેવો જન્મથી યહૂદી છીએ અને પાપી બિનયહૂદીઓ નથી, તેવો જાણીએ છીએ કે મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી નહીં પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમશાસ્ત્રની કરણીઓથી નહીં પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાયી ઠરશે નહીં. પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઈચ્છા રાખીને જો આપણે પોતે પાપી માલુમ પડીએ તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહીં, કેમ કે જેને મેં પાડી નાખ્યું તેને હું ફરીથી બાંધું તો હું પોતાને અપરાધી ઠરાવું છું, કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું તો પણ હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે મનુષ્ય દેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે. તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો ન્યાયીપણું નિયમશાસ્ત્રથી મળતું હોય તો ખ્રિસ્તના મરણનો કોઈ અર્થ નથી. ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 3. ઓવણ સમજુ ગલાતીઓ, તમારી આંખો આગળ વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્તને સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હોવા છતાં તમને કોણે ભરમાવ્યા? તમારી પાસેથી હું એટલું જ જાણવા ઈચ્છું છું કે તમે નિયમશાસ્ત્રના કાર્યોથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસથી સુવાર્તા સાંભળવાથી પામ્યા? શું તમે એટલા બધા અણસમજુ છો કે આત્મા વડે આરંભ કરીને હવે દેહ વડે સંપૂર્ણ થાવ છો? શું તમે એટલા બધા સંકટ નક્કામાં સહ્યા? જો કદાપી નક્કામાં હોય તો એ માટે જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં પરાક્રમી કામો કરે છે, તે શું નિયમશાસ્ત્રના કાર્યોને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે? એ પ્રમાણે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે ન્યાયીપણા અર્થે ગણાયો. માટે જાણો કે જેવો વિશ્વાસ કરે છે તેવો ઇબ્રાહિમના દીકરા છે. ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે. તે અગાઉથી જાણીને શાસ્ત્ર વચને ઇબ્રાહિમને સુવાર્તા પ્રગટ કરી કે તારા દ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદિત થશે, એ માટે કે જેવો વિશ્વાસ કરનારા છે તેવો વિશ્વાસુ ઇબ્રાહિમની સાથે આશીર્વાદ પામે. કેમ કે જેટલા નિયમશાસ્ત્રના કાર્યો કરનારા છે તેટલા શાપ નીચે છે, કેમ કે એમ લખ્યું છે કે નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી જે પાલન કરતો નથી તે શાપિત છે. તો હવે એ સ્પષ્ટ છે કે નિયમશાસ્ત્રથી ઈશ્વરની આગળ કોઈ પણ ન્યાયી ઠરતું નથી, કેમ કે ન્યાયી વિશ્વાસથી જીવશે. નિયમશાસ્ત્ર વિશ્વાસ દ્વારા નથી, પણ તેને બદલે જે કોઈ તેમાંની આજ્ઞાઓ પાડશે તે તેનાથી જીવશે. ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે તે શાપિત છે. એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બિનયહૂદીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિશેનું વચન વિશ્વાસથી પામીએ. ભાઈઓ, હું મનુષ્યની રીત પ્રમાણે કહું છું કે મનુષ્યના સ્થાપિત થયેલા કરારને કોઈ રદ કરતો અથવા વધારતો નથી. હવે ઇબ્રાહિમને તથા તેના સંતાનને વચનો કહેવામાં આવ્યા હતા, અને તેના સંતાનોને જાણે ઘણા વિશે ઈશ્વર કહેતા નથી, પણ તારા સંતાનને એમ એક વિશે કહે છે, તે તો ખ્રિસ્ત છે. હવે હું આ કહું છું કે જે કરાર ઈશ્વરે ખ્રિસ્તમાં અગાઉથી નક્કી કર્યો હતો તેના વચનને 430 વર્ષ પછી આવેલ નિયમશાસ્ત્ર રદ કરી શકતું નથી, કેમ કે જો વારસો નિયમશાસ્ત્રથી છે તો તે વચનથી નથી. પણ ઈશ્વરે વચનથી જ ઇબ્રાહિમને તે વારસો આપ્યો, તો નિયમશાસ્ત્ર શા માટે હતું? જેઓને ઇબ્રાહિમનું સંતાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેઓની પાસે તે સંતાન આવે ત્યાં સુધી નિયમશાસ્ત્ર અપરાધોને લીધે આપવામાં આવેલું હતું અને તે મધ્યસ્થની મારફતે સ્વર્ગદૂતો દ્વારા ફરમાવેલું હતું. હવે મધ્યસ્થ તો માત્ર એકનો મધ્યસ્થ નથી, પણ ઈશ્વર એક છે. ત્યારે શું નિયમશાસ્ત્ર ઈશ્વરના આશાવચનોથી વિરુદ્ધ છે? કદી નહીં. કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ જો આપવામાં આવ્યો હોત તો નિશ્ચય નિયમશાસ્ત્રથી ન્યાયપણું મળત. પણ શાસ્ત્ર વચને બધાને પાપના બંધનમાં જકડ્યા કે આપણો બચાવ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી છે. તે વચન વિશ્વાસ કરનારાઓને આપવામાં આવે, પણ આ વિશ્વાસ આવ્યા અગાઉ, તે વિશ્વાસ પ્રગટ થાય ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્ર દ્વારા કેદ કરાયેલા અને બંધનમાં હતા. એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ. પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળ શિક્ષકના હાથ નીચે નથી, કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને અપનાવી લીધા. માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહીમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો. ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 4. હવે હું કહું છું કે વારસ જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી સર્વનો માલિક છે, તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી, પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે. તે પ્રમાણે આપણે પણ જ્યારે બાળક હતા ત્યારે જગતના તત્વોને આધીન દાસત્વમાં હતા, પણ સમયની સંપૂર્ણતાએ ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ. તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે પિતા અબ્બા તેવું કહીને પુકારે છે. એ માટે હવેથી તું દાસ નથી પણ દીકરો છે, અને જો તું દીકરો છે તો ઈશ્વરને આશરે વારસ પણ છે. પણ પહેલા જ્યારે તમે ઈશ્વરને જાણતા નહોતા ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા, પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો? તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના પર્વો પાળો છો. તમારે વિશે મને ભય રહે છે કે રખેને તમારે માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય. ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા જેવા થાવ, કેમ કે હું તમારા જેવો થયો છું. તમે મારો કંઈ અન્યાય કર્યો નથી, પણ તમે જાણો છો કે શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી, અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહીં, પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો, તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિશે મને ખાતરી છે કે જો બની શકત તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત, ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું? તેઓ તમને પોતાના કરી લેવા ઈચ્છે છે, પણ તે સારું કરવા માટે નહીં. તેઓ તમને મારાથી વિખૂટા પાડવા ઈચ્છે છે કે જેથી તમે તેઓને અનુસરો. તમે સારા કામને માટે હંમેશા ખંત રાખો તે સારું છે, અને પણ તે માત્ર હું તમારી પાસે હાજર હોઉં એટલા પૂરતું જ ન હોવું જોઈએ. હે મારા બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થઈ હોય એવી પીડા થાય છે, પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પદ્ધતિ બદલવાની મને ઈચ્છા થાય છે, કેમ કે તમારે વિશે હું મૂંઝવણ અનુભવું છું. નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ, મને કહો કે શું તમે નિયમશાસ્ત્ર સાંભળતા નથી? કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહીમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો. જે દાસીનો તે મનુષ્ય દેહ પ્રમાણે જન્મેલો હતો, અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો. તેવો તો નમૂનારૂપ છે, કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે. એક તો સિનાઈ પહાડ પરનો કે જે દાસત્વને જન્મ આપે છે, અને તે તો હાગાર દાસી છે. હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે. તે હાલના યરૂશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાના સંતાનો સાથે દાસત્વમાં છે. પણ ઉપરનું યરૂશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે, કેમ કે લખેલું છે કે એની સંતાન સ્ત્રી તું આનંદ કર, જેને પ્રસૂતાની પીડા થતી નથી તે તું હર્ષનાદ કર, કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે છે. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના સંતાનો છીએ, પણ તે સમયે જેમ દેહથી જન્મેલાએ આત્માથી જન્મેલાને સતાવ્યો તેવું અત્યારે પણ ચાલે છે. પણ શાસ્ત્ર વચન શું કહે છે? દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહીં. તેથી ભાઈઓ, આપણે દાસીના સંતાનો નથી પણ પત્નીના છીએ. ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 5. આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે, તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ. જુઓ, હું પાઉલ તમને કહું છું કે જો તમે સુન્નત કરાવો છો તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી. દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે. તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો, તમે કૃપાથી દૂર થયા છો, કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી, પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે. તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા? આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી. એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે, થોડું ખમીર સમગ્ર કણકને ફૂલાવે છે. તમારે વિશે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહીં ધરાવો. જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે. ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરાવવા વિશે શીખવતો હોઉં તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી. જેઓ તમને ગેરમાર્ગે દોરે છે તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું? કેમ કે ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા. માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ. પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો. પણ હું કહું છું કે આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ઈચ્છો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો દેખીતા છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું, મૂર્તિપૂજા, મેલી વિદ્યા, વેરભાવ, કજિયા કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાય, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો. જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું કે જેવો એવા કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહીં, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને આત્મસંયમ છે. આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી, અને જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ. ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 6. ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતા પકડાય તો તમે જે આત્મિક છો તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો, અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પરીક્ષણમાં પડે. તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તના નિયમનું સંપૂર્ણ પાલન કરો. કેમ કે જ્યારે કોઈ પોતે નજીવો હોવા છતાં હું મોટો છું એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે. દરેક માણસે પોતાના આચરણ તપાસવા અને ત્યારે તેને બીજા કોઈ વિશે નહીં પણ કેવળ પોતાને વિશે અભિમાન કરવાનું કારણ મળશે, કેમ કે દરેકે પોતાનો બોજ ઉચકવો પડશે. સુવાર્તા વિશે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુઓમાંથી હિસ્સો આપવો. યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે, કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે છે તે આત્માથી અનંત જીવન લણશે. તો આપણે સારું કરતા થાકવું નહીં, કેમ કે જો કાયર નહીં થઈએ તો યોગ્ય સમયે લણીશું. એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. જેવો દેહ વિશે પોતાને જેટલા સારા બતાવવા ચાહે છે તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતામણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે. કેમ કે જેવો સુન્નત કરાવે છે તેવો પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી, પણ તમારા દેહમાં તેવો અભિમાન કરે એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે. પણ એવું ન થાવ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે ચડાયેલું છે અને જગત માટે હું. કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી, પણ નવી ઉત્પત્તિ જ કામની છે. જેટલા આ નિયમ પ્રમાણે ચાલે છે તેટલા પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો. હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુના ચિહ્ન મારા શરીરમાં અપનાવેલા છે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.